એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરીશું જે મને લાગે છે કે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે.
કયું પુસ્તક છે?
સ્ટીવ હેગનનું પુસ્તક બુદ્ધ ધર્મ, સરળ સમજણનો સાર, અંગ્રેજીમાં બુદ્ધિઝમ પ્લેન એન્ડ સિમ્પલ.
ઓહ, સ્ટીવ હેગન. હા, આ પુસ્તક ખરેખર આમ જુઓ તો બહુ સીધી વાત કરે છે, કોઈ જાતની ગોળગોળ વાતો નહીં.
બરાબર. આજકાલ જે માહિતીનો ધોધ છે ને, ચારે બાજુ જે ઘોંઘાટ છે, એમાં શાંતિ ક્યાંથી મળે અને વાસ્તવિકતા શું છે એ સમજવું અઘરું લાગે.
એટલે જ આ પુસ્તક મહત્વનું છે. તે બુદ્ધના જે મૂળ ઉપદેશો છે તેને કોઈ પણ ધાર્મિક શણગાર વગર રજૂ કરે છે, એકદમ વ્યવહારુ.
હા, મતલબ કે દેખાડાઓ અને માન્યતાઓથી આગળ જઈને આપણી અંદર શું ચાલી રહ્યું છે, આપણી આસપાસ શું છે, એને ખરેખર જીવવું છે તેવું જોવાની વાત. પણ આપણે પુસ્તકમાં ઊંડા ઉતરીએ એ પહેલા લેખક વિશે થોડું જાણીએ. સ્ટીવ હેગન કોણ છે?
ચોક્કસ. સ્ટીવ હેગન એ પોતે જ ઝેન બૌદ્ધ પાદરી અને શિક્ષક છે, એટલે અનુભવી છે આ ક્ષેત્રમાં.
અચ્છા.
તેમણે એક જાણીતા ઝેન માસ્ટર હતા, દૈનિન કાતાગીરી રોશી. એમની નીચે લગભગ 15 વર્ષ તાલીમ લીધી છે અને મિનેપોલિસમાં એમનું પોતાનું સેન્ટર પણ છે, ધર્મ ફિલ્ડ ઝેન સેન્ટર.
ઓ વાહ, એટલે પરંપરાગત તાલીમ તો છે જ, પણ એમનો અભિગમ કંઈક અલગ કેમ કહેવાય છે?
હા, એ જ એમની ખાસિયત છે. તેઓ પશ્ચિમી લોકો માટે, જેમને કદાચ બૌદ્ધ ધર્મની પરિભાષા કે રીત રિવાજોનો ખ્યાલ ન હોય, તેમના માટે બુદ્ધના ઉપદેશોને બહુ સરળ બનાવે છે.
એટલે ભારેખમ શબ્દો કે સાંસ્કૃતિક સંદર્ભો ટાળે છે એમ?
બિલકુલ. મુખ્ય સંદેશ શું છે એના હાર્દ સુધી પહોંચવાની કોશિશ કરે છે. આમ બૌદ્ધ ધર્મને કોઈ વિદેશી અટપટો ધર્મ નહીં, પણ જીવન જીવવાની, મનને સમજવાની એક પ્રેક્ટિકલ રીત તરીકે રજૂ કરે છે.
એટલે કે તે કોઈ માન્યતાઓનો સમૂહ નથી જેને આપણે સ્વીકારી લેવાનો છે, પણ આપણી પોતાની માનસિક સ્થિતિ તપાસવાની એક જાતની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ જેવું.
એકદમ. ખૂબ સ્પષ્ટ તર્કબદ્ધ ભાષા વાપરે છે, કોઈ રહસ્યમયતા નહીં. ઉદ્દેશ્ય એ નથી કે તમે બૌદ્ધ બની જાઓ, પણ એ કે તમે તમારી મૂંઝવણ, તમારું દુઃખ, એના મૂળને સમજી શકો.
રસપ્રદ. તો ચલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માગે છે આ પુસ્તક? એનો સાર શું છે?
જુઓ, પુસ્તકનો મૂળ વિચાર છે ને એ ક્રાંતિકારી રીતે સરળ છે. એમ કહે છે કે બૌદ્ધ ધર્મ, જો એના પરથી બધા ધાર્મિક અને સાંસ્કૃતિક આવરણો હટાવી દઈએ, તો એ મૂળભૂત રીતે શું છે? તો કે વાસ્તવિકતા જેવી છે તેવી જોવાની જાગૃતિ કેળવવી.
એટલે જે છે એને સીધું જોવું. આપણે શું માનીએ છીએ, શું ઈચ્છીએ છીએ, શું કલ્પના કરીએ છીએ, એ બધું બાજુ પર મૂકીને.
બરાબર. આ કોઈ ફિલોસોફી નથી કે જેને માનવી પડે, કોઈ ધાર્મિક વિધિ નથી જે કરવી પડે, પણ આ ક્ષણે, અત્યારે જે અનુભવાઈ રહ્યું છે એના પ્રત્યે પૂરેપૂરા સજાગ થવાનો, જાગૃત થવાનો સીધો ઈશારો છે.
અને આ પુસ્તક પેલી આપણી મૂળભૂત માનવીય સમસ્યા, દુઃખ, અસંતોષ, એના પર વાત કરે છે, ખરું ને?
હા, હેગન કહે છે કે આ દુઃખનું કારણ શું? તો કે આપણે વાસ્તવિકતાને સ્વીકારતા નથી જેવી એ છે. એ સતત બદલાય છે, પણ આપણે એને પકડવા માંગીએ છીએ, નિયંત્રિત કરવા માંગીએ છીએ, એના વિશે પાક્કા ખ્યાલો બાંધી દેવા માંગીએ છીએ. આમાંથી જ બધો સંઘર્ષ ઊભો થાય છે.
તો પુસ્તક સવાલ પૂછે છે કે શું આપણે આ સમજીને, આપણી વિચારવાની રીત બદલીને વધુ સ્પષ્ટતાથી, શાંતિથી જીવી શકીએ? અને હેગનનો જવાબ શું છે આમાં?
હેગનનો જવાબ બહુ આશાવાદી છે. એ કહે છે કે જેને આપણે જ્ઞાન કે એનલાઇટનમેન્ટ કહીએ છીએ, એ કોઈ દૂરનું લક્ષ્ય નથી જે ભવિષ્યમાં મળશે.
અચ્છા, તો શું છે?
એ તો સત્યની ઓળખ છે જે અત્યારે અહીં જ છે, પણ આપણા વિચારો, આપણી કલ્પનાઓનો પડદો એટલો જાડો છે કે આપણે એને જોઈ શકતા નથી. જે ક્ષણે આપણે બીજે ક્યાંક પહોંચવાની કે કંઈક બીજું બનવાની કોશિશ છોડી દઈએ, ત્યારે જે છે તે સામે આવે છે.
એટલે આ પુસ્તક જાણે મૂંઝવણમાંથી બહાર કાઢીને, શોધવાનું બંધ કરાવીને, ફક્ત હોવા તરફ લઈ જાય છે અને પેલી બધી ગેરસમજો પણ દૂર કરે છે કે બૌદ્ધ ધર્મ નિરાશાવાદી છે કે દુનિયાથી ભાગી જવાનું કહે છે.
બરાબર. એને બદલે એને અનુભવના સ્વભાવની એક વ્યવહારુ તપાસ તરીકે રજૂ કરે છે. લગભગ વૈજ્ઞાનિક જેવી. આપણી સામાન્ય રીતો, લેબલ મારવાની, ભાગલા પાડવાની, સરખામણી કરવાની, એ જ કેવી રીતે દુઃખ ઊભું કરે છે તે બતાવે છે.
ચાલો તો હવે આ તપાસમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તક કઈ રીતે આગળ વધે છે? શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે આપણી ધારણા અને ખ્યાલોની સમસ્યાથી. હેગન બહુ સ્પષ્ટ કહે છે, પ્રોબ્લેમ બહારની દુનિયામાં નથી, પ્રોબ્લેમ આપણી જોવાની રીતમાં છે.
એટલે આપણે જે જોઈએ છીએ એ સીધું નથી જોતા?
ના, આપણે વાસ્તવિકતાને સીધી નથી અનુભવતા, પણ તેના વિશેના આપણા વિચારો અને ખ્યાલો, એટલે કે કોન્સેપ્ટ્સ, એને અનુભવીએ છીએ.
આ જરા સમજાવો. ખ્યાલો એટલે? જેમ કે પેલું ફૂલનું ઉદાહરણ લઈએ, આપણે ગુલાબ જોઈએ તો ખાલી રંગને આકાર નથી જોતા, પણ તરત મનમાં આવે, ઓ ગુલાબ કેટલું સુંદર, મને ગમે, મને નથી ગમતું, આ બધું.
બિલકુલ. આ ખ્યાલો શું છે? મનના ઓજારો છે. એ અનુભવના સળંગ પ્રવાહને કાપીને નાના નાના ટુકડા કરી નાખે છે. ઝાડ, હું, મારું, સારી વસ્તુ, ખરાબ વસ્તુ. પણ ગડબડ ક્યાં થાય છે? આપણે આ મનના બનાવેલા લેબલ અને વાર્તાઓને જ અસલી વાસ્તવિકતા માની લઈએ છીએ.
એટલે એક બીજી માનસિક વાસ્તવિકતામાં જીવીએ છીએ અને અસલ અનુભવ ચૂકી જઈએ છીએ.
હા, પુસ્તકમાં કપનું ઉદાહરણ છે. આપણે કપ જોઈએ ત્યારે ખાલી એની ઠંડક કે આકાર નથી અનુભવતા, પણ આ મારો ફેવરેટ કોફી મગ છે, આ તૂટવો ન જોઈએ, આ કંપની સારી નથી, આવા કેટલાય વિચારો, કેટલી વાર્તાઓ એની સાથે જોડાઈ જાય છે.
અચ્છા, તો આમાંથી બહાર કઈ રીતે નીકળવું? અહીં બુદ્ધના ચાર આર્ય સત્યો કઈ રીતે આવે છે?
હેગન ચાર આર્ય સત્યોને કોઈ ધાર્મિક સિદ્ધાંત નથી ગણાવતા, પણ આપણી આ હાલતનું નિદાન અને એનો ઉપચાર એ માટેના ચાર વ્યવહારો પગલા તરીકે રજૂ કરે છે. પહેલું સત્ય, દુઃખ, એટલે કે દુખા. પણ ખાલી શારીરિક પીડા નહીં, એનો અર્થ વધુ ઊંડો છે. એક જાતનો અસંતોષ, અધૂરપ, બેચેની જે સતત રહે છે. કેમ? કારણ કે આપણે ઈચ્છીએ છીએ સ્થિરતા, નિયંત્રણ, અને વાસ્તવિકતાનો સ્વભાવ છે સતત બદલાવ, અનિયંત્રિતતા. આ બે વચ્ચે સતત ઘર્ષણ ચાલે છે.
અને બીજું સત્ય, આ દુઃખનું મૂળ, એ છે તૃષ્ણા, તન્હા. પણ આ ખાલી ભૌતિક વસ્તુઓની ઈચ્છા નથી, ખરું ને?
ના, એનાથી ઘણું વધારે. આ એવી તૃષ્ણા છે કે વાસ્તવિકતા જેવી છે એવી ન હોય, પણ અલગ હોય. પરિસ્થિતિ આપણા કહ્યામાં રહે, અને સૌથી મુખ્ય, એક કાયમી, અલગ હું કે સ્વ છે એવા ખ્યાલને પકડી રાખવાની તૃષ્ણા. આપણે સતત એ હુંને બચાવવા, મોટો કરવો, સંતોષ આપવાનો પ્રયાસ કરીએ છીએ, પણ જે હુંને પકડ્યો છે એ પોતે જ એક વહેતો પ્રવાહ છે.
ઓકે, તો ત્રીજું સત્ય કહે છે કે આનો અંત શક્ય છે. જો દુઃખનું કારણ આ ખ્યાલોને પકડી રાખવું છે, તો એ પકડ છોડવાથી દુઃખનો અંત આવે, અને સ્પષ્ટપણે જોવાથી પકડ ઢીલી પડે. પણ છોડવી કઈ રીતે?
અને ત્યાં આવે ચોથું સત્ય, નિરોધનો માર્ગ, એટલે કે આઠ અંગોનો માર્ગ, એટ ફોલ્ડ પાથ. હેગન ખાસ કહે છે કે આ કોઈ એક પછી એક લેવાના પગલા નથી.
અચ્છા,
તો શું છે? આ એક અભ્યાસના આઠ પાસા છે જે એકબીજા સાથે જોડાયેલા છે, અને એ બધાનો સાર એક શબ્દમાં કહેવો હોય તો ધ્યાન આપવું. પેઇંગ અટેન્શન. આ આઠ અંગો કયા છે અને એનો અર્થ શું? કોઈ નિયમો છે?
ના, નિયમો નથી. જાગૃતિ સાથે જીવવા માટેનું ગાઈડન્સ છે. એને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલું પ્રજ્ઞા, વિઝડમ. એમાં આવે સમ્યક દૃષ્ટિ, એટલે સાચી માન્યતાઓ નહીં, પણ વાસ્તવિકતાને સીધી જોવી, અને સમ્યક સંકલ્પ, એટલે અસ્પષ્ટ દૃષ્ટિ સાથે આપણા ઈરાદાઓને ગોઠવવા.
ઓકે.
બીજું
શીલ, એથિકલ કન્ડક્ટ. એમાં વાણી, કર્મ, આજીરિકા. પણ આ કોઈ નૈતિક નિયમો નથી જે પરાણે પાડવાના છે. હેગન કહે છે કે જ્યારે આપણે ખરેખર સમજીએ છીએ કે બધું એકબીજા સાથે જોડાયેલું છે, ત્યારે આપણું વર્તન કુદરતી રીતે જ સારું બને છે. અહિંસક, સાચું બોલવાવાળું, કરુણાવાળું.
અને ત્રીજું
સમાધિ, મેન્ટલ ડિસિપ્લિન, એટલે મનને કેળવવાની પ્રેક્ટિસ. એમાં આવે સમ્યક પ્રયાસ, મન ભટકે તો એને હળવેથી પાછું લાવવું, સમ્યક સ્મૃતિ એટલે કે માઇન્ડફુલનેસ, સાતી, વર્તમાન ક્ષણમાં જે થઈ રહ્યું છે તેની શુદ્ધ, જજમેન્ટ વગરની જાગૃતિ, અને સમ્યક સમાધિ, અભ્યાસથી મનની જે સ્થિરતા આવે તે. આ બધામાં પેલી સાતી એટલે કે માઇન્ડફુલનેસ મુખ્ય છે.
તો આઠ અંગોનો માર્ગ એ ખરેખર તો ક્ષણે ક્ષણે જાગૃત રહેવાનો અભ્યાસ છે. પણ જ્યારે આપણે આમ જોવાનું શરૂ કરીએ ત્યારે વાસ્તવિકતા કેવી દેખાય છે? પુસ્તક પેલી અસ્તિત્વના ત્રણ લક્ષણોની વાત કરે છે, અનિત્યતા, અનાત્મન અને આંતરસંબંધ. આ થોડું ભારે લાગે છે.
હા, પણ હેગન એને સરળ બનાવે છે. પહેલું છે અનિત્યતા, અનિચા, મતલબ કશું જ સ્થિર નથી, કશું જ નહીં. આપણું શરીર, આપણા વિચારો, લાગણીઓ, આખી દુનિયા, બધું સતત બદલાઈ રહ્યું છે, એક પ્રક્રિયા છે. હેગન તો કહે છે કે વાસ્તવિકતા સંજ્ઞા નથી, ક્રિયાપદ છે.
વાહ, ક્રિયાપદ છે.
હા, આપણે એને સ્થિર માનીને પકડવા જઈએ છીએ એટલે દુઃખી થઈએ છીએ. નદી જેવું વહેતી રહે છે, પણ આપણે નામ આપીએ છીએ નદી, જાણે એ કાયમ એક જ છે.
અને બીજું અનાત્મન, કોઈ સ્થાયી અલગ સ્વ કે અહમ નથી. આ વિચાર તો ઘણાને ડરાવી શકે, જાણે આપણું હોવાપણું જ જતું રહેશે.
હેગન આ મુદ્દો બહુ ધ્યાનથી સમજાવે છે. એ એમ નથી કહેતા કે તમે છો જ નહીં, પણ જેને આપણે હું કહીએ છીએ એ કોઈ એક વસ્તુ નથી જે અંદર બેઠી છે. એ તો વિચારો, લાગણીઓ, સંવેદનાઓ, શારીરિક ક્રિયાઓ, આ બધાનો એક સતત બદલાતો પ્રવાહ છે. કોઈ એક સેન્ટ્રલ કંટ્રોલર નથી.
એટલે કોઈ માલિક નથી અંદર.
ના, અને આ સમજવું એ કોઈ નુકસાન નથી પણ મુક્તિ છે. પેલો કાલ્પનિક હું જેને આપણે બચાવવાને મોટો કરવા મથીએ છીએ, એના બોજમાંથી મુક્તિ, આ બહુ લિબરેટિંગ ફિલિંગ હોઈ શકે છે.
અને જો અલગ સ્વ નથી તો પછી ત્રીજું લક્ષણ આંતરસંબંધ, એ તો પછી સ્વાભાવિક રીતે સમજાય. મતલબ કશું એકલું નથી, બધું એકબીજા પર આધાર રાખે છે.
સમજાય? ત્યારે હું અને બીજા વચ્ચેનો ભેદ ઓગળવા માંડે છે. પછી સહાનુભૂતિ, કરુણા, એ કોઈ સારો ગુણ કેળવવાની મહેનત નથી રહેતી, એ તો વાસ્તવિકતાની સમજનું કુદરતી પરિણામ બની જાય છે.
આ બધું ગહન છે પણ બહુ રસપ્રદ છે. પણ આ સમજને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારવી? શું કહે છે પુસ્તક આ વિશે?
પુસ્તકના છેલ્લા ભાગો આના પર જ ફોકસ કરે છે. અને મુખ્ય સૂચના આમ જુઓ તો બહુ જ સરળ છે. શુદ્ધ ધ્યાન, બેર અટેન્શન.
એટલે
કે અત્યારે આ ક્ષણે જે કંઈ પણ થઈ રહ્યું છે, વિચાર, લાગણી, શરીરમાં સંવેદના, બહારનો અવાજ, એની નોંધ લો. પણ કઈ રીતે? કોઈ જજમેન્ટ વગર, કોઈ વિશ્લેષણ વગર, કોઈ વાર્તા બનાવ્યા વગર, કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર, ફક્ત જુઓ, સાંભળો, અનુભવો, જેમ છે તેમ. પછી ભલે તમે ધ્યાનમાં બેઠા હો કે રસોડામાં કામ કરતા હો, સૂચના એક જ છે.
એટલે કે પેલું જ્ઞાન કે એનલાઇટનમેન્ટ એ કોઈ ચમત્કાર નથી, પણ આ શુદ્ધ ધ્યાનથી જે સાચું છે એને સ્પષ્ટ જોવું, એ જ છે. વિચારોમાં ખોવાઈ રહેવાને બદલે વાસ્તવિકતા સાથે સીધા સંપર્કમાં રહેવું.
બરાબર, એ જ. હેગન જ્ઞાનને બહુ સરળ રીતે સમજાવે છે. એ કશુંક મેળવવાનું નથી, પણ જે ભ્રમણાઓ, જે વિચારો આપણને સત્ય જોતા રોકે છે એને છોડી દેવાનું છે. અને આ જાગૃતિ કંઈ ભવિષ્યમાં નથી મળવાની, એ આ ક્ષણે અહીં જ છે, જો આપણે એને શોધવાનું બંધ કરીએ અને જોવાનું શરૂ કરીએ.
તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશા તારવી શકીએ જે આપણા રોજિંદા જીવનમાં, કદાચ ખાસ કરીને ભારતીય સંદર્ભમાં કામ લાગે?
ચોક્કસ. પહેલો અને સૌથી અગત્યનો, માન્યતાઓ પર નહીં, પ્રત્યક્ષ અનુભવ પર ભાર મૂકો. સત્ય પુસ્તકોમાં કે ગુરુઓની વાતોમાં ઓછું અને પોતાના સીધા અનુભવમાં વધુ છે. બુદ્ધે પણ કહેલું, જાતે જુઓ, જાતે ચકાસો. આપણા સંતો પણ કહે છે, અનુભવનું જ્ઞાન જ સાચું.
બીજો મુદ્દો?
બીજો, ખ્યાલોની જુલમગારીથી સાવધ રહો. આપણું મોટાભાગનું દુઃખ કેમ છે? કારણ કે આપણે વાસ્તવિકતા નથી જોતા, પણ એના વિશેના આપણા વિચારો, લેબલો, વાર્તાઓમાં જીવીએ છીએ. આપણે નકશાને જ સાચો રસ્તો માની લઈએ છીએ.
હા, સમાજમાં કેટલા લેબલ છે, જાતિ, ધર્મ, સ્ટેટસ, એના આધારે જ આપણે વર્તીએ છીએ, વ્યક્તિને જોતા જ નથી.
બરાબર. એકલી લેબલ લગાવતા પહેલા જોવાનું શીખવું, એ જ અભ્યાસ છે. ત્રીજું, વાસ્તવિકતા સ્થિર નથી, ગતિશીલ છે, અનિચ્છ, બધું બદલાય છે. આ સમજવાથી પરિવર્તનને સ્વીકારવામાં મદદ મળે છે. સંબંધોમાં, સંજોગોમાં જે ઉતાર ચડાવ આવે એની સાથે શાંતિથી રહી શકાય. બધું આમ જ રહેવું જોઈએ એ પકડ છૂટે.
અને ચોથું, પેલું અનાત્મનવાળું, સ્વનો ભ્રમ.
હા, અલગ સ્થાયી સ્વનો વિચાર એ ભ્રમ છે, અનત્તા. આ કદાચ સૌથી મુક્તિદાયક છે. હું મારુંની પકડ ઓછી થાય એટલે અહંકાર, ઈર્ષા, ઝઘડા ઓછા થાય, જીવન હળવું લાગે. હું કોણ છું એ શોધવાને બદલે ફક્ત હોવાની પ્રક્રિયા પર ધ્યાન જાય.
અને છેલ્લું
અને પાંચમું, જાગૃતિ એ જ માર્ગ છે અને એ જ લક્ષ્ય. માઇન્ડફુલનેસ કે ધ્યાનનો અભ્યાસ કોઈ ભવિષ્યની સ્થિતિ માટે નથી. વર્તમાન ક્ષણમાં પૂરેપૂરા હાજર રહેવું, જાગૃત રહેવું, એ ક્રિયા પોતે જ મહત્વની છે. દરેક ક્ષણે એક તક છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો ખરેખર યાદ રહી જાય એવા છે, એવા કેટલાક પર વાત કરીએ.
હા, જેમ કે આ, આપણે ધ્યાન નથી આપતા એટલે દુઃખી થઈએ છીએ, જે છે તે આપણે જોતા નથી. કેટલી સરળ વાત. સમસ્યાનું મૂળ ધ્યાનનો અભાવ અને ઉકેલ પણ જ ધ્યાન આપવું.
મને આ પણ બહુ ગમ્યું. જ્ઞાન એ કશુંક પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, તે કશાકનો અભાવ છે. એ બધું જ છોડી દેવું જે આપણને વાસ્તવિકતાથી દૂર રાખે છે, તે જ જ્ઞાન છે. આ જ્ઞાનને કોઈ મોટી સિદ્ધિ નથી બનાવતો, પણ અત્યારે જ શક્ય બનાવે છે. કંઈક મેળવવાનું નથી, છોડવાનું છે.
અને એના જેવું જ બીજું, જે મન શોધે છે તે જ મન દુઃખી થાય છે. આપણી સતત કંઈક બીજું, કંઈક વધારે સારું શોધવાની જે વૃત્તિ છે એ જ અસંતોષ લાવે છે. શાંતિ શોધવામાં નથી, જોવામાં છે.
અને આ તો બહુ જ આશ્વાસન આપે છે. તમારામાં એવું કશું ખોટું નથી જે બીજા બધામાં ન હોય. તમે જે શોધી રહ્યા છો તે તમારી પાસે પહેલેથી જ છે. આ આપણને પોતાની જાત પ્રત્યે દયા રાખતા શીખવે છે. આપણા મૂળભૂત રીતે અધૂરા કે ખરાબ નથી. શાંતિ આપણો સ્વભાવ છે.
અને છેલ્લે, જે આખા પુસ્તકનો સાર કહી દે, બૌદ્ધ ધર્મ કશુંક માનવા વિશે નથી, તે જોવા વિશે છે. અંધશ્રદ્ધા નહીં, પણ તપાસ. પ્રશ્ન પૂછો, જાતે અનુભવ કરો.
બહુ સરસ, આ બધું સમજાયું. પણ હવે પ્રેક્ટિકલ વાત, રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કઈ રીતે? કોઈ દાખલા?
ચોક્કસ. સંબંધોમાં વિચારો, જ્યારે પેલું અનાત્મન અને આંતરસંબંધ થોડું સમજાય ત્યારે હું સાચો તું ખોટોવાળી લડાઈઓ ઓછી થાય, બીજાને બદલવાનો પ્રયાસ ઓછો થાય, આપણે વધુ સારી રીતે સાંભળી શકીએ.
હા, અને પેલી બચાવ વૃત્તિ પણ ઓછી થાય.
બરાબર. કામ પર પણ ફાયદો થાય. પરિણામ સાથે ઓછું ચોંટી રહીને કામ પર ધ્યાન આપવું. અનિશ્ચિતતા સમજાય એટલે સફળતામાં બહુ ઉડી ન જવાય અને નિષ્ફળતામાં ભાંગી ન પડાય, રેઝિલિયન્સ વધે.
અને મુશ્કેલ લાગણીઓ આવે ત્યારે? ગુસ્સો, ડર, ઉદાસી.
ત્યારે એને દબાવવાને બદલે કે એમાં વહી જવાને બદલે જાગૃતિથી જોવાનું. હું ગુસ્સે છું એમ નહીં, પણ અત્યારે ગુસ્સાની સંવેદના શરીરમાં છે એમ જોવાથી એની પકડ ઢીલી પડે. પ્રતિક્રિયા નહીં, પણ પ્રતિભાવ આપી શકાય.
અને તણાવ અને ચિંતા માટે વિચારો તો દોડ્યા જ કરે.
ત્યાં માઇન્ડફુલનેસ બહુ કામ આવે. ચિંતાનો વિચાર આવે તો એને ઓળખવાનો કે આ ફક્ત એક વિચાર છે, હકીકત નથી, અને શ્વાસ પર ધ્યાન લાવીને વર્તમાનમાં પાછા ફરવાનું, વિચારોના વમળમાંથી બહાર નીકળાય.
તો અંતે આ પુસ્તકમાંથી મુખ્ય શીખ શું? મારા માટે તો એ છે કે જાગૃતિ કે અવેકનિંગ એ કોઈ મોટી રહસ્યમય ઘટના નથી. એ તો રોજિંદા અનુભવને સ્પષ્ટપણે જોવાની વાત છે. બહુ સામાન્ય છે, બહુ સુલભ છે, જો આપણે ધ્યાન આપીએ તો.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ લાગી કે જીવન કોઈ સમસ્યા નથી જેને હલ કરવાની છે. એ તો એક અનુભવ છે જેને પૂરેપૂરો જીવવાનો છે. અભ્યાસનો હેતુ કોઈ ખાસ આધ્યાત્મિક સ્થિતિ મેળવવાનો નથી, પણ જે જાગૃતિ આપણી અંદર છે જ, કદાચ ઢંકાયેલી હોય, એને ઓળખવાનો અને એમાં રહેવાનો છે. આ વિચારથી ખરેખર ભાર હળવો થઈ જાય છે.
સાચી વાત. સ્ટીવ હેગનનું આ પુસ્તક એની સ્પષ્ટતા માટે, એની પ્રામાણિકતા માટે અને પ્રત્યક્ષ અનુભવ પર ભાર મૂકવા માટે ખરેખર વાંચવા જેવું છે. બૌદ્ધ ધર્મના ઊંડા વિચારોને ખૂબ જ વ્યવહારુ બનાવી દે છે.
બિલકુલ. જેઓ આ વિષયમાં નવા છે એમના માટે તો ઉત્તમ શરૂઆત છે જ, પણ જો વર્ષોથી અભ્યાસ કરે છે એમના માટે પણ મૂળભૂત સત્યોનું એક સરસ પુનરાવર્તન છે કે સૌથી ગહન સત્યો ઘણીવાર સૌથી સરળ હોય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.